આજનો ચેપ્ટર છે સર્વ જીવ હિત ચિંતા. સર્વ જીવ હિત ચિંતા, સર્વત્ર હિત ચિંતન રૂપ મૈત્રી, સર્વત્ર હિત ચિંતન રૂપ મૈત્રી, એટલે કે સકલ સત્વ હિતાશય. સર્વત્ર હિત ચિંતન રૂપ મૈત્રી એ જ સકલ સત્વ હિતાશય. એ સકલ સત્વ હિતાશય એ ધર્મ માત્રનો પાયો છે, યોગનો પાયો છે અને અધ્યાત્મનો પાયો છે. સકલ સર્વ હિતાશય કહો કે સર્વત્ર હિત ચિંતન રૂપ મૈત્રી કહો, એટલે મૈત્રી એ ધર્મ માત્રનો પાયો છે, યોગનો પાયો છે, અધ્યાત્મનો પાયો છે. ધર્મ કલ્પ દ્રુમ ચૈતા, કલ્પરૂપી ધર્મ કલ્પ દ્રુમ ચૈતા, ધર્મ એ કલ્પ વૃક્ષ સમાન છે. એનો મૂળ, એ વૃક્ષનો મૂળ ધર્મ કલ્પ દ્રુમ ચૈતા મૂલમ મૈત્રાદિ ભાવના. તો એ ધર્મનો મૂળ કોણ? મૈત્રાદિ ભાવો. ધર્મ કલ્પ દ્રુમ ચૈતા મૂલ મૈત્રાદિ ભાવના ય ન જ્ઞાતા નચાભ્યસ્તા. જે પુણ્યાત્મા આ વસ્તુને જાણી શક્યા નહીં, જાણ્યા પણ પોતે જીવનમાં લાવી શક્યા નહીં, એ ન જ્ઞાતા નચાભ્યસ્તા તેષામ, એટલે કે તે ધર્મ તે પુણ્યાત્માને અતિ દુર્લભ છે. એટલે કે ધર્મનો પાયો, અધ્યાત્મનો પાયો, યોગ સાધનાનો પાયો જો કોઈ હોય તો મૈત્રાદિ ભાવો છે. શ્રી જિનાગ્ના પોતાના તુલ્ય પરને, ભગવાનની આજ્ઞા પોતાના તુલ્ય, એટલે આપણે પોતાના તુલ્ય બીજાને અને પરમાત્મા તુલ્ય પોતાને નિશ્ચય નહીંથી માનવાનું ફરમાવે છે. ભગવાનની આજ્ઞા કહે છે કે જીવ માત્ર તમારા જેવા છે અને તમે પરમાત્મા સમાન છો. એટલે અને આ નિશ્ચય નહીંથી જે સત્ય હકીકત જ છે, જીવ માત્ર આપણા જેવો છે અને આપણે જે છીએ એ પરમાત્મા તુલ્ય માનવાનું છે. આજ્ઞાનો અસ્વીકાર એ ભવનો બીજ છે. ભગવાનની આજ્ઞા આ છે કે પોતાના તુલ્ય પરને અને પરમાત્મા તુલ્ય પોતાને માનવાનું છે. તો તે ભગવાનની આજ્ઞાનો જો સ્વીકાર ન કરે અને એ રીતે વર્તન ન કરે તો સંસારનું બીજ બની જાય, એટલે સંસારનું કારણ બની જાય, સંસાર એનો વધ્યા રાખે. અને આજ્ઞાનો જો સ્વીકાર કરાવે, ભગવાનની જે આજ્ઞા છે બીજાને પોતાના સમાન માનવા, પોતાને પરમાત્મા તુલ્ય માનવા, આ રીતનો જે પુણ્યાત્મા સ્વીકાર કરે તો તે મોક્ષનું બીજ બની જાય છે. એના માટે વિતરાગ સ્તોત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમ ચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ બહુ મજાનો શ્લોક આપ્યો, આજ્ઞા રાધા વિરાધા ચો શિવાય ચો ભવાય ચો. ભગવાનની આજ્ઞાની આરાધના શિવાય મોક્ષ માટે થાય છે. આજ્ઞાની, ભગવાનની આજ્ઞાની વિરાધના એ સંસાર માટે થાય છે. એટલે સ્પષ્ટ કર્યું, આજ્ઞા આરાધા શિવાય ચ આજ્ઞા વિરાધા ભવાય ચ. જીવને, આપણા આત્માને આર્ત ધ્યાનથી છોડાવી ધર્મ ધ્યાનમાં જોડી ગુણ શ્રેણી અને શુક્લ ધ્યાન સુધી પહોંચાડનાર સકલ સત્વ વિષયક હિત ચિંતાનું પરિણામ છે ને તેથી તે સ્વયં ધર્મ ધ્યાન રૂપ છે. ફરી કહું, જીવને આર્ત ધ્યાનથી છોડાવીને, જનરલ આ જીવ નાની નાની વાતોમાં આર્ત ધ્યાન કરી બેસે છે. આર્ત ધ્યાન એટલે શું? તો આપણને ગમતી વસ્તુ ના મળી, અણગમતી વસ્તુ મળી, આપણે ગમતું ન થયું, અણગમતું થયું, અને એ પછીની જે વિચારણા ચાલે તે આર ધ્યાન કહેવાય. દાખલા તરીકે આપણે ઠંડક જોઈતી હતી, પવન જોઈતો હતો, ઠંડકને પવનના બદલે ગરમી મળી, મનમાં કંટાળો આવ્યો, એટલે આર ધ્યાન. આપણે અમુક વ્યક્તિ સાથે વાતચીત કરવા માંગતા હતા પણ એના બદલે જે આપણને અણગમતી વ્યક્તિ છે એ આવી, એની સાથે વાત ઘટને એટલી સારી કરી, પણ એ વ્યક્તિ પ્રત્યેનો અણગમો એ આર્ત ધ્યાન છે. તો આ રીતે જીવને આર્ત ધ્યાનથી છોડાવી ધર્મ ધ્યાનમાં જોડી, ધર્મ ધ્યાન એટલે દેવ ગુરુ ધર્મ સંબંધી કોઈ પણ માનસિક વિચારણા કરવી, દેવ ગુરુ ધર્મ સંબંધી કોઈને પણ ઉપદેશ આપવો, એ વાત સમજાવવી અથવા તો એ વાત કરવી, અને દેવ ગુરુ અને ધર્મ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ કરવી. દેવ સંબંધી દેરાસરમાં ગયા, પૂજા વગેરે કરનારા સાધુ સાધુ ભગવંતો આપણે દર્શન વંદન કરીએ તે વખતે આપણું ધ્યાન ધર્મ ધ્યાન હોય. આપણે ગુરુ સંબંધી ગુરુ મહારાજને વંદન કર્યા, ગુરુ મહારાજ પાસે શિક્ષા સાંભળી, ગુરુ મહારાજનો કોઈ લાભ લીધો તો એ ગુરુ સંબંધી ભક્તિ થઈ, અને એવી જ રીતે ધર્મ અંગે ધર્મ કરતા પુણ્યાત્માઓના ગુણાનુવાદ વગેરે કર્યા, એના માટે સારી કોઈ વાત કરી, તો તે વખતે આત્મા ધર્મ ધ્યાનથી ભાવિત હોય છે. એટલે કે દેવ સંબંધી ગુરુ સંબંધી ધર્મ કે ધર્મી સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે સારી તો તે ધર્મ ધ્યાન બની જાય છે. તો આ રીતે જીવને આર્થ ધ્યાનથી છોડાવી ધર્મ ધ્યાનમાં જોડી ગુણ શ્રેણી, એટલે કે આપણો આત્મા એક પછી એવી 14 ગુણઠાણાની શ્રેણી બતાવી છે. પહેલો ગુણઠાણો મિથ્યાત્વ છે, જેની અંદર આત્માને ભૂલીને જીવ ઉદ્ગલ ભાવમાં રાચે અને માચે એ મિથ્યાત્વ છે. એવી રીતે બીજો ગુણઠાણો સાસ્વાદન, ત્રીજો ગુણઠાણો મિશ્ર કહેવાય કે જેને રાગ પણ ન હોય અને દ્વેષ પણ ન હોય, ત્યારે ચોથો ગુણઠાણું છે સમ્યક દર્શન. એટલે શું? આત્માના દર્શન. એટલે દરેક જીવ માત્રમાં આત્મદળની વિચારણા કરવી, પણ એના પુદ્ગલની વિચારણા પર્યાયની વિચારણા ન કરવી, આત્મા સંબંધિત ભાવ દેવા ભાવ રાખવા તે સમ્યક દર્શન છે. એ રીતે પાંચમું ગુણઠાણું પણ આગળ વધે, સમ્યક દર્શન થયું, સાચી સમજણ આવી એટલે પાલન કરવાનું મન થાય, તો પહેલા દેશવીરથી એટલે કે સામાન્યથી વ્રત નિયમ પછાણ વગેરે કરે, એમાં આગળ વધે એટલે પાંચ ગુંઠાણું થયું, પાંચમું આગળ વધે એટલે સર્વ ત્યાગ કરે એટલે સર્વવીરતિ, એ છઠ્ઠું ગુંઠાણું કહેવાય. અને છઠ્ઠું ગુંઠાણું એટલે કે સાધુ પણાનો સ્વીકાર, એમાં પણ જરાય પ્રમાદ રાખ્યા વગર પૂર્ણ સાધુપણાને જેટલા અંશે પાડતો રહે વચ્ચે વચ્ચે એટલા અંશે એને સાતમા ગુંઠાણનો સ્પર્શ થાય, બાકી છઠ્ઠા ગુંઠાણે રહે. ત્યાર પછી આઠમા ગુંઠાણાથી ઉપસમ શ્રેણી અને છપક શ્રેણીનું મંડાણ થતું હોય છે. એ 12માના અંતે એક એવી પ્રક્રિયા થતી હોય છે છપક શ્રેણીની કે જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય કર્મ અને અંતરાય 5, એટલે ટોટલ જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5, આ 14 પ્રકૃતિઓ સંપૂર્ણ સફાયો બોલાય, એટલે 13મા ગુંઠાણે આત્મા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે આ રીતે 13 ગુંઠાણામાં પહોંચ્યા અને 13મા ગુંઠાણે પૂર્વ કરોડી વર્ષ સુધીનો આયુષ્ય ભોગવે, પછી જ્યારે મોક્ષમાં જતા પહેલા બહુ શોર્ટ ટાઈમ છે, એના પહેલા એ આત્મા એ શુક્લ ધ્યાનને પામે છે. એટલે આ રીતે ધર્મ ધ્યાનથી ગુણ શ્રેણી ગુણઠાણાની શ્રેણી માનતો આત્મા ચૌદમા ગુણઠાણાના ભાવને સ્પર્શતા પહેલા શુક્લ ધ્યાનની સ્પર્શના કરતો સકલ સત્વ વિષયક હિતચિંતાનું પરિણામ એટલે એ લાવનારો બને છે અને તેથી તે સ્વયં ધર્મ ધ્યાન રૂપ બની જાય છે. એટલે કે તેરમા ગુણઠાણે તીર્થંકર હોય કેવડી હોય એ પણ બધા કેવા છે પૂર્ણ ધર્મ ધ્યાનના સ્વરૂપ બની જાય છે. શુક્લ ધ્યાનનું બીજ ધર્મ ધ્યાન છે. કેવળ જ્ઞાન પામ્યા પછી મોક્ષમાં જતા પહેલાની જે પ્રક્રિયા શુક્લ ધ્યાનમાં થવાની છે એનો બીજ જો કોઈ હોય તો એ ધર્મ ધ્યાન છે. અને ધર્મ ધ્યાનનું બીજ જો કોઈ હોય તો મૈત્રીયાદી ભાવો છે. આપણા હૃદયની અંદર દેવ સંબંધી ગુરુ સંબંધી કે ધર્મ સંબંધી કોઈ પણ સારી વિચારણા ભાવ વિચારણા ત્યારે જ બનશે. આપણા હૃદયની અંદર મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ ભાવોથી આત્માને ભાવિત બનાવ્યા હશે તો મોક્ષમાં આ બધા ભાવો નથી. આ બધા ભાવો મોક્ષમાં નથી પરંતુ સર્વાનુગ્રહકારક પરાર્થસાર એવો સ્વભાવ મોક્ષમાં વિદ્યમાન છે. મોક્ષમાં કદાચ આ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ ભાવો નથી પરંતુ સર્વજીવોને અનુગ્રહ કરવો જગત માતાના સર્વજીવોને સતત સિદ્ધનાત્માઓ અનુગ્રહની વૃષ્ટિ કરી રહ્યા છે. જીવ માત્ર શુદ્ધ ચૈતન્ય એનો મૂળ ભાવ પરાર્થ સાર એનો સ્વભાવ બની ગયો હોય છે અને સ્વભાવ એ મોક્ષ પર્યંત રહે છે એટલે મોક્ષમાં વિદ્યમાન હોય છે. તે પ્રકર્ષ પામેલા તે પૂર્ણતાને પામેલા મૈત્રીયાદી ભાવોની જ પરાકાષ્ઠા છે. એટલે કે જે આત્મા આ સર્વાનુગ્રહકારક કે પરાર્થસાર ભાવને પામે છે તો એ પણ મૈત્રીયાદી ભાવોની પરાકાષ્ઠાના કારણે જ. જો મૈત્રીયાદી ભાવ ન હોય તો આ ભાવને ખાલી ખાલી એક વિચારરૂપ રે આચારરૂપ ન બને. એટલે સર્વજીવોના હિતની ચિંતામાં સર્વજીવોના હિતની ચિંતા કરતાં ચિત્તની રમણતા વધારવાથી ભવભ્રમણ ક્રમશઃ નાબૂદ થતું હોવાનું શાસ્ત્રીય વિધાન સત્ય છે. સર્વજીવોના હિતની ચિંતામાં ચિત્તની રમણતા વધારવાથી ધીરે ધીરે મનની અંદર એક જ ભાવ ચાલે જો હું બધાને ભલું કરું બધાનું સારું કરું બધાને ધર્માર્ગમાં જોડું અને બધા આત્માઓ એ પોતે આત્મકલ્યાણ કરી કર્મ નિર્જળી પરમપદને પામે આ જાતની જેટલી ચિત્તની રમણતા વધે તો એ જેમ જેમ ચિત્તમાં શુદ્ધિ થતી જાય તેમ તેમ ભવભ્રમણ ધીરે ધીરે ઘટતું જાય. આ એ વાત જે શાસ્ત્રોમાં કહેલી છે એ 100% સત્ય છે. અને જે ભવભ્રમણ નાબૂદ થાય ક્રમશઃ ધીરે 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 એવી રીતે પ્રવૃત્તિ થતી જાય બીજાનો વિચાર બીજા માટે કરી છૂટવાનું બીજાના ભલાની ભાવના એમાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એ આત્મા પરમ સુખના ધામ સ્વરૂપ મોક્ષમાં મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય. મોક્ષ માર્ગમાં આગળ વધતો એ આત્મા સાદી અનંત કાળ સુધી એ સિદ્ધ શિલા ઉપર એટલે કે મોક્ષમાં રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. મોક્ષમાં સાદી છે અનંત છે એટલે કે મોક્ષમાં ગયા એ શરૂઆત થઈ પ્રારંભ થયો એને શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે કે મોક્ષમાં સાદી થઈ સ આદિ એટલે આદિને શરૂઆત થઈ જ્યારે ત્યાં ગયેલો આત્મા અનંત નાસ્તિ અંત યસ્ય જેનો ક્યારે પણ અંત આવવાનો નથી જ એવા મુક્તિ સુખના સિદ્ધ શિલાના સ્થાનમાં આત્મા પહોંચે છે. અને જે આપણું કર્તવ્ય જ છે જીવ માત્રનું કર્તવ્ય છે આપણા ઉપર બીજાના ચડેલો ઋણ એનાથી મુક્ત થવા માટે આ પરમાત્માએ બતાવેલી આજ્ઞા પ્રમાણે જેમ જેમ જીવન જીવતા જઈએ તેમ તેમ આત્મા આર્ત ધ્યાન ને રોધ ધ્યાનથી બચી ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરી ધીરે 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 ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરીને બહુ શોર્ટ પીરિયડની અંદર પરમપદને પામનારો બને છે. આ ચેપ્ટરમાં સાહેબજીએ ત્રણ પોઈન્ટ આપ્યા છે. પહેલો પોઈન્ટ છે સર્વજીવિતાશય ભાવ. સર્વજીવિતાશય ભાવ તે ધર્મનો પાયો છે, યોગનો પાયો છે, અધ્યાત્મનો પાયો છે. ધર્મના મૂળમાં પણ સર્વજીવનો હિતાશય વિચારવાનું છે. કોઈ પણ સાધના કરવાની હોય તો યોગ સાધનામાં પણ સર્વજીવના હિતાશયની વિચારણા કરવાની છે. જે આત્માને અધ્યાત્મ ભાવમાં પ્રવેશ કરવો છે એને પણ પહેલા શરૂઆતમાં સર્વજીવિતાશય ભાવ હશે તો જ એ અધ્યાત્મ ભાવમાં પ્રવેશી શકે. એટલે ધર્મ ભાવના, યોગ સાધના, અધ્યાત્મ ભાવના મૂળમાં સર્વજીવિતાશય છે. બીજો ચેપ્ટર છે નિશ્ચય નયના મતે. નિશ્ચય નયના મતે પરને એટલે કે સામેની વ્યક્તિને સ્વતુલ્ય પોતાના જેવો જ એનો આત્મા છે એવું માનવાનું છે અને પોતાને સ્વને પરમાત્મા તુલ્ય માનવું તે જ ભગવાનની આજ્ઞા છે. મારો આત્માંશ પરમાત્માનો અંશ છે એ જાતનું પહેલાં માનન, ત્યાર પછી આગળ જતાં જતાં શ્રદ્ધેય અને ત્યાર પછી અનુભવી અનુભૂતિ સુધી પહોંચવાનું હોય છે. આ રીતે બીજો પોઈન્ટ થયો. અને ત્રીજો પોઈન્ટ છે શુક્લ ધ્યાનનું બીજ ધર્મ ધ્યાન છે. એટલે મોક્ષનો બીજ શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાનનો બીજ ધર્મ ધ્યાન અને ધર્મ ધ્યાનનું બીજ મૈત્રાદી ભાવો છે. આ કહીને આ મહાપુરુષ એક ટકોર કરી રહ્યા છે વારંવાર કે ભાઈ મૈત્રાદી ભાવોથી આત્માને વધુમાં વધુ ભાવિત બનાવો. ગમે તેવા સંયોગ આવે, ગમે તેવા પ્રસંગ આવે તે વખતે આત્માને મૈત્રાદી ભાવોથી ભાવિત બનાવો. મૈત્રાદી ભાવોથી આત્માને ભાવિત બનાવતા આપણા આત્માએ ભાવનું અર્પણ કરવાનું હોય છે. ત્રણે જગતના જીવોને ભાવનું અર્પણ કરવાનું હોય છે. ઉપકારી ભગવંતો કહે છે કે જે ભાવ મારી જાતને આપો છો, જે ભાવ તમે તમારી પોતાની જાતને આપો છો, તે ભાવ જે ભાવ તમે મને આપો છો તે ભાવ ત્રણ જગતના બધા જીવોને આપો. આખું જગત પાપથી મુક્ત થાઓ, આખા જગતમાં શાંતિ પ્રવર્તો. આવો ભાવ સમસ્ત જીવરાશિ પ્રત્યે ભાવવાનું છે. જેઓ યોગ્ય છે તેઓના મનમાં સર્વ જીવોના કલ્યાણની ભાવના વસેલી છે. જે યોગ્ય આત્માઓ છે તેઓના મનમાં સર્વ જીવોના કલ્યાણની ભાવના વસેલી છે. આપણા જીવનમાં આવી યોગ્યતા લાવવા માટે પાંચ વસ્તુ બનાવવાની કરવાની છે. સર્વના કલ્યાણને સ્વકલ્યાણ જેટલો જ ભાવ આપો. પોતાને ભાવ આપો છતાં સર્વને આપો. સમસ્ત જીવરાશિ સાથે મૈત્રી ભાવ કેળવો. સમસ્ત જીવરાશિમાં એક પણ જીવને છોડ્યા વિના સર્વ જીવને મૈત્રી ભાવ કેળવો. કોઈ પણ જીવને અપકારી ન માનો. બધા જ જીવો મારા ઉપકારી છે માનો. પરસ્પર પગ્રહો જીવાણા. એક બીજા જીવ વગર આત્માનો ક્યારે પણ નિસ્તાર થઈ શકતો નથી. જગતના જીવો મારા પરમ ઉપકારી છે એવી ભાવનાથી આત્માને પૂર્ણ ભાવિત બનાવો. ચોથો પોઈન્ટ છે અપકારી સ્વકર્મ સિવાય બીજું કોઈ નથી. આપણો અપકારી જો કોઈ હોય તો મેં મારા હાથે બાંધેલા કર્મ જ મારા અપકારી છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ, કોઈ પણ આત્મા મારો અપકારી નથી. મારો જીવ મારો જ આત્માએ કરેલી ભૂલો જીવ પ્રત્યેનો દ્વેષ આદિ પરિણામ એના કારણે જ એ મારો આત્મા એ મારો અપકારી છે કે જે મેં આવી ભૂલો કરી. બાકી કોઈ પણ વ્યક્તિ મારો અપકારી નથી, બધા મારા ઉપકારી છે. અને પાંચમો પોઈન્ટ બહુ મજાનો કહ્યું છે, શિવમ મસ્તુ સર્વ જગતની ભાવનાને અસ્થિ મજ્જાવત બનાવો. શિવમ મસ્તુ સર્વ જગત, બધા જીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, એ ભાવનાને ધીરે 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 એવી અસ્થિ મજ્જાવત બનાવી દો. ઊંઘમાં કોઈ ઉઠાડે અને તરત પૂછે શું, તો શિવ મસ્તુ સર્વ જગત, બધા જગતના જીવોનું કલ્યાણ થાવ, આવી ભાવનાથી આત્માને ખૂબ ખૂબ ભાવિત બનાવીને આ મળેલ આ ભાવ, આ ભાવમાં મળેલ આવો અવસર, આ તકને આપણે સફળ કરી અને આ ભાવની અંદર સુખ શાંતિને સમાધિને પામી પરભાવની અંદર એ સંપૂર્ણ સુખના ભોગતા મોક્ષ સુખને પામનારા બનીએ.